એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. ઘણીવાર આપણે જોઈએ છીએ નહીં કે રાજકારણની ચર્ચા કેવી ગરમાગરમ બની જાય છે,
એમ કે કડવી પણ.
હા બિલકુલ, ક્યારેક તો એવું લાગે કે જાણે આપણે એકબીજાના દુશ્મન જ ના હોઈએ.
બરાબર.
પણ શું ખરેખર મુદ્દાઓ પર આપણા મતભેદ એટલા બધા વધી ગયા છે? મતલબ જેટલો ગુસ્સો દેખાય છે એટલા?
આ જ એક મોટો સવાલ છે, અને આ સવાલના મૂળ સુધી જવાનો પ્રયાસ કરે છે એક ખૂબ જ રસપ્રદ પુસ્તક, લિલિયાના મેસનનું અસભ્ય સમજૂતી,
અનસિવિલ એગ્રીમેન્ટ.
હા
હા,
પુસ્તક ભલે અમેરિકાના રાજકારણ પર વધુ ધ્યાન આપે, પણ એની વાતો એમ કે આપણને દુનિયામાં ગમે ત્યાં રાજકીય વાતાવરણ સમજવામાં મદદ કરી શકે છે.
ચોક્કસ. તો આજે આપણે એ જ સમજવાની કોશિશ કરીશું કે આ પુસ્તક જે છે તે આધુનિક રાજકીય કડવાશ પાછળ કયા કારણો જુએ છે, અને પુસ્તકનો ઇશારો કંઈક એવો છે કે જવાબ કદાચ મુદ્દાઓમાં ઓછો અને આપણી
ઓળખમાં વધારે છે. બરાબર. આ ઓળખવાળી વાત બહુ મહત્વની છે આ પુસ્તકમાં.
તો ચાલો આ વિચારને થોડો વધુ ઊંડાણથી સમજીએ. શરૂઆત ક્યાંથી કરીશું? લેખિકાના પરિચયથી?
હા, એ બરાબર રહેશે. જુઓ, લિલિયાના મેસન એક જાણીતા અમેરિકન રાજકીય વૈજ્ઞાનિક છે. હાલ જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીમાં છે. એમની ખાસ વાત એ છે કે
શું
એ રાજકારણને ખાલી નીતિ નિયમોથી નથી જોતા, પણ એમાં મનોવિજ્ઞાન ભેળવે છે. ખાસ કરીને સામાજિક ઓળખ એટલે કે સોશિયલ આઇડેન્ટિટી થિયરી, એના સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે.
ઓ, રસપ્રદ. એટલે એ સમજવાનો પ્રયત્ન કરે છે કે લોકો રાજકીય પક્ષો કે નેતાઓ વિશે કેવો અનુભવે છે, ખાલી શું વિચારે છે નહીં.
બિલકુલ. એમના કામમાં ખાલી મંતવ્યો કે કિસ્સાઓ નથી, પણ વર્ષોના મોટા સર્વેક્ષણ ડેટા છે. પેલો અમેરિકન નેશનલ ઇલેક્શન સ્ટડીઝ છે ને?
હા, એ બહુ મોટો અભ્યાસ છે.
હા, તો એવા મોટા અભ્યાસો અને પ્રયોગોનું બારીકાઈથી વિશ્લેષણ કરે છે. એટલે એમની વાત એમ કે ડેટા આધારિત અને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળી હોય છે.
સમજાયું. ચાલો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. શું કહે છે પુસ્તક? એનો મુખ્ય તર્ક શું છે?
તો પુસ્તકનો મૂળભૂત વિચાર એ છે કે રાજકારણમાં જે આટલી બધી દુશ્મનાવટ કે કડવાશ આપણને દેખાય છે, એ મુખ્યત્વે એટલા માટે નથી કે મુદ્દાઓ પર આપણા મતભેદ ખૂબ વધી ગયા છે.
ઓકે, જેને આપણે કહીએ વૈચારિક ધ્રુવીકરણ, આઈડિયોલોજિકલ પોલરાઇઝેશન,
એ મુખ્ય કારણ નથી.
હા, પુસ્તક પ્રમાણે એ મુખ્ય ડ્રાઈવર નથી.
તો પછી આટલો ગુસ્સો કેમ? આટલો અણગમો શા માટે? જો મુદ્દાઓ એટલા દૂર નથી તો.
મેસન કહે છે કે આનું મુખ્ય કારણ છે સામાજિક વર્ગીકરણ, સોશિયલ સોર્ટિંગ. આપણે એને ઓળખનું એકત્રીકરણ કે ગોઠવણી પણ કહી શકીએ.
સામાજિક વર્ગીકરણ એટલે?
એટલે એવું કે સમય જતાં આપણી જુદી જુદી સામાજિક ઓળખો હોય ને, જેમ કે આપણો ધર્મ, જાતિ, આપણે ક્યાં રહીએ છીએ, શહેરમાં કે ગામડામાં, આપણી સંસ્કૃતિ, આપણી પસંદ નાપસંદ, આ બધું જ જાણે એક જ રાજકીય પક્ષ સાથે જોડાઈ ગયું છે, એમ કે એક પેકેજ બની ગયું છે. એટલે પહેલાં કદાચ એવું હતું કે કોઈ એક મુદ્દે એક પાર્ટી જોડે હોય, બીજા મુદ્દે બીજી પાર્ટી જોડે, અથવા મિત્રો અલગ અલગ પાર્ટીનો હોય, એવું.
હા, શક્ય છે. પહેલાં ઓળખો વધુ આંતરછેદી હતી, એમ કે ક્રોસ કટિંગ. દાખલા તરીકે, કોઈ રૂઢિચુસ્ત વ્યક્તિ પણ ડેમોક્રેટ હોઈ શકે, અથવા ઉદાર વિચારવાળો રિપબ્લિકન હોઈ શકે. પણ હવે
બધું એક જ લાઇનમાં ગોઠવાઈ ગયું
મોટા ભાગે. મેસનના મતે અમેરિકામાં અને કદાચ બીજે પણ એવું થયું છે કે જો તમે એક પક્ષના છો તો બહુ શક્યતા છે કે તમે ચોક્કસ ધર્મ પાળતા હશો, ચોક્કસ વિસ્તારમાં રહેતા હશો, ચોક્કસ પ્રકારના શોખ રાખતા હશો. બધું જાણે ગોઠવાઈ ગયું છે.
અને આ ગોઠવણીનું પરિણામ શું આવ્યું?
પરિણામ એ આવ્યું કે બે મોટા, એકબીજાથી લગભગ સાવ જુદા, શક્તિશાળી મેગા ઓળખ, મેગા આઇડેન્ટિટીઝ ઊભી થઈ ગઈ છે.
મેગા ઓળખ.
હા, અને આના લીધે રાજકીય મતભેદ ખાલી નીતિઓ વિશે નથી રહેતો, એ બે અલગ સામાજિક જૂથો, બે ટીમો વચ્ચેની અંગત લડાઈ જેવો બની જાય છે. જાણે અમે વિરુદ્ધ તેઓ.
બાપરે, આ તો ખરેખર ગંભીર વાત કહેવાય. તો પુસ્તક આખી પ્રક્રિયાને કેવી રીતે સમજાવે છે? ચાલો થોડું ઊંડાણમાં જઈએ. પુસ્તક ક્યાંથી શરૂઆત કરે છે?
હા, પુસ્તક શરૂઆત જ પહેલાં કોયડાથી કરે છે. આ રાજકીય ગુસ્સો અને દુશ્મનાવટ મુદ્દાઓ પરના મતભેદ કરતાં આટલી વધુ ઝડપથી કેમ વધી?
બરાબર.
અને લેખિકા સ્પષ્ટ કરે છે કે સમસ્યા વૈચારિક ધ્રુવીકરણ કરતાં વધુ ભાવનાત્મક ધ્રુવીકરણ, ઇફેક્ટિવ પોલરાઇઝેશનની છે. એટલે કે આપણે બીજા પક્ષના લોકો માટે જે અણગમો, અવિશ્વાસ, ગુસ્સો અનુભવીએ છીએ એ લાગણીઓ.
આ ભાવનાત્મક અંતર વધી ગયું છે. પણ આવું કેમ થાય? આપણે આટલી સહેલાઈથી અમે વિરુદ્ધ તેઓમાં કેમ વહેંચાઈ જઈએ? એની પાછળનું મનોવિજ્ઞાન શું છે?
અહીં સામાજિક મનોવિજ્ઞાન કામ આવે છે. પેલો સામાજિક ઓળખ સિદ્ધાંત છે ને, એ કહે છે કે આપણે માણસો સ્વાભાવિક રીતે જ જૂથોમાં વહેંચાવાનું વલણ ધરાવીએ છીએ. પોતાના જૂથ માટે લગાવ અને બીજા જૂથ માટે થોડો અવિશ્વાસ.
હા,
અને પેલા પ્રખ્યાત ન્યૂનતમ જૂથ પ્રયોગો છે, એમાં સાવ મામૂલી કારણોસર, જેમ કે કયો પેઇન્ટર ગમે છે, એના આધારે લોકોને બે ગ્રુપમાં વહેંચી દેવામાં આવે ને,
તો પણ તેઓ તરત પોતાના ગ્રુપની તરફેણ કરવા લાગે, ભલે કોઈ ઓળખતો પણ ન હોય એકબીજાને.
બસ, કોઈ જૂનો ઇતિહાસ નહીં, કોઈ સીધો સ્વાર્થ નહીં, તો પણ જૂથ ભાવના જાગી જાય છે આપણા અને તેઓ.
એટલે રાજકીય પક્ષો પણ આવા જ શક્તિશાળી સામાજિક જૂથ બની જાય છે. અને મેસન કહે છે કે સમય જતાં અમેરિકામાં આ જૂથો વધુ ને વધુ એમ કે એક સરખા બનતા ગયા, હોમોજીનિયસ.
બરાબર. પુસ્તક પેલો ANS ડેટા વાપરીને બતાવે છે કે કેવી રીતે 1960ના દાયકા પછી આ થયું, ખાસ કરીને નાગરિક અધિકાર ચળવળ પછી, અને પછી ગર્ભપાત, બંદૂક નિયંત્રણ જેવા સાંસ્કૃતિક મુદ્દાઓ આવ્યા.
હા, એ મુદ્દાઓ બહુ વિભાજનકારી રહ્યા છે.
હા, તો આ બધા મુદ્દાઓને લીધે લોકોની સામાજિક ઓળખો, જાતિ, ધર્મ ક્યાં રહે છે, એ બધું એમની પાર્ટીની ઓળખ સાથે એકદમ જોડાઈ ગયું. પેલી આંતરછેદી ઓળખો જે લોકોને જુદા જુદા ગ્રુપ સાથે જોડતી હતી, એ નબળી પડતી ગઈ.
અને આ સામાજિક વર્ગીકરણનું પરિણામ એટલે પેલી મેગા ઓળખ. એનો અર્થ શું થાય? બરાબર,
મેગા ઓળખ એટલે એવી સ્થિતિ જ્યારે તમારી રાજકીય ઓળખ તમારી લગભગ બધી જ મુખ્ય સામાજિક ઓળખોનું પ્રતિબિંબ બની જાય. તમારો પક્ષ ફક્ત તમારો પોલિટિકલ મત નથી રહેતો, પણ એ તમારી જાતિ, ધર્મ, સંસ્કૃતિ, જીવનશૈલી, આ બધાનું જાણે પ્રતીક બની જાય છે.
ઓહો, આ તો ખતરનાક સંભળાય છે. આનાથી રાજકીય મતભેદનું સ્વરૂપ કેવું બની જાય?
અત્યંત અંગત, ભાવનાત્મક, અસ્તિત્વનો સવાલ હોય એવો. જ્યારે તમારી આટલી બધી ઓળખ પાર્ટી સાથે જોડાયેલી હોય ત્યારે રાજકીય હાર થાય ને, તો એ ખાલી એક નીતિની હાર નથી લાગતી, એ તમારા આખા જૂથ પર, તમારી જીવનશૈલી પર, તમારા અસ્તિત્વ પર હુમલો હોય એવું લાગે છે. એટલે દાવ બહુ ઊંચો થઈ જાય છે
અને સમાધાન કરવું મુશ્કેલ બની જાય છે.
બિલકુલ, સમાધાન બહુ મુશ્કેલ બને. પુસ્તકમાં પ્રયોગોનો પણ ઉલ્લેખ છે. એ બતાવે છે કે જ્યારે આવી મેગા ઓળખને ઉશ્કેરવામાં આવે ત્યારે લોકો વધુ પક્ષપાતી બને છે, વધુ ગુસ્સે થાય છે અને સમાધાન માટે ઓછા તૈયાર હોય છે.
અને પેલી વાત પણ હતી ને કે લોકો ઘણીવાર પોતાના વિચારો બદલી નાખે છે પાર્ટી સાથે રહેવા માટે, પણ પાર્ટી નથી બદલતા. મતલબ કે ટીમ માટેની વફાદારી મુદ્દાઓ કરતાં વધુ મજબૂત.
હા, આ બહુ મહત્વનું તારણ છે. ઓળખ ઘણીવાર વિચારધારા પર હાવી થઈ જાય છે. ટીમ ઇઝ ફર્સ્ટ. અને આજે ગુસ્સો પેદા થાય છે ને, એ લોકોને રાજકારણમાં ભાગ લેવા પ્રેરે છે, મત આપવા, પૈસા આપવા, પ્રચાર કરવા.
હા, એ તો છે, ગુસ્સાથી લોકો એક્ટિવ થાય છે.
પણ લેખિકા કહે છે એમ, આ ગુસ્સો એક ગંદુ બળતણ છે, ડર્ટી ફ્યુલ.
ગંદુ બળતણ એમ કેમ?
કારણ કે આ ગુસ્સો લોકોને પોતાના આદર્શો કે સારી નીતિઓ માટે કામ કરવાને બદલે બીજા પક્ષને હરાવવા માટે વધુ પ્રેરે છે. બસ સામેવાળો હારવો જોઈએ. આને નકારાત્મક પક્ષપાત કહે છે.
ઓ, એટલે પોતાની જીત કરતા બીજાની હાર વધુ મહત્વની બની જાય.
હા, અને આનાથી શું થાય? વિભાજનકારી ભાષણોને ઉત્તેજન મળે, સમાધાન ઝેર જેવું લાગે, અને લોકશાહીના જે નિયમો છે, જે પરસ્પર સન્માન છે, એ બધું ધોવાઈ જાય. જીત પોતે જ લક્ષ્ય બની જાય, પછી ભલે ગમે તે રીતે મળે.
તો આ બધું નિદાન તો કર્યું, પણ શું લેખિકા કોઈ ઉકેલ સૂચવે છે? આ પક્ષપાતી મગજને કાબૂમાં રાખવાનો કોઈ રસ્તો છે?
લેખિકા બહુ સ્પષ્ટ છે કે આ સમસ્યા ખાલી વધુ માહિતી આપવાથી કે લોકોને સારા બનો કહેવાથી નહીં ઉકેલાય, કારણ કે મૂળમાં ઓળખનો પ્રશ્ન છે.
તો પછી
તેઓ સૂચવે છે કે ઉકેલ કદાચ આંતરછેદી તિરાડો, ક્રોસ કટિંગ ક્લીવેજીસને ફરીથી મજબૂત બનાવવામાં છે.
આંતરછેદી તિરાડો એ વળી શું?
એટલે એવા સામાજિક જોડાણો અને ઓળખો જે રાજકીય વિભાજનની આરપાર જાય, જે આપણને વહેંચવાને બદલે જોડે.
દાખલા તરીકે,
જેમ કે તમારો કોઈ શોખનો ગ્રુપ હોય, કોઈ સ્પોર્ટ્સ ટીમ હોય જેના તમે ફેન હો, કોઈ ધાર્મિક સંસ્થા હોય, બાળકોના સ્કૂલનું પેરેન્ટ્સ એસોસિએશન, અરે આપણી સોસાયટી કે મહોલ્લાના સંબંધો પણ.
હા, સમજાયું. જ્યાં અલગ અલગ રાજકીય વિચારના લોકો ભેગા થાય અને કંઈક બીજું કરે.
બરાબર, જ્યાં સૈયારા હિતો હોય, આવા બિન રાજકીય જોડાણો પેલી મેગા ઓળખની પકડને ઢીલી પાડી શકે છે. જો કે લેખિકા એ પણ માને છે કે આજના સમયમાં આ કરવું સહેલું નથી, બધું જ રાજકીય બની ગયું છે.
ખરેખર ખૂબ ઊંડા વિચારો છે આ પુસ્તકમાં. જો આપણે આખી ચર્ચાના મુખ્ય સંદેશાઓ તારવવા હોય તો, પહેલો મુદ્દો તો મને એ લાગે છે કે રાજકીય દુશ્મનાવટ ઘણીવાર ભાવનાત્મક છે, ખાલી મુદ્દાઓ પર આધારિત નથી. આપણે રોજ અનુભવીએ છીએ
જે કોળક કેટલી શક્તિશાળી છે. રાજકીય પક્ષો ખાલી પોલિસી પ્લેટફોર્મ નથી, પણ એક સામાજિક, જાતિ કે ટીમ જેવા બની જાય છે. આપણા ભારતીય સંદર્ભમાં પણ આ વાત કદાચ વધુ લાગુ પડે, નહીં?
બિલકુલ. ધર્મ, જ્ઞાતિ, પ્રદેશ, આપણી ઓળખો બહુ ઊંડી છે. ત્રીજો મુદ્દો એ કે જ્યારે આ બધી ઓળખો એક જ રાજકીય છાવણીમાં ભેગી થઈ જાય, સામાજિક વર્ગીકરણ, ત્યારે એ સંઘર્ષને ભડકાવવાનું કામ કરે છે.
ચોથું, આનાથી પેલી મેગા ઓળખ બને છે જે રાજકારણને અસ્તિત્વની લડાઈ જેવું બનાવી દે છે. પાંચમું, ટીમ પ્રત્યેની વફાદારી ઘણીવાર આપણા વિચારોને પણ ઘડી નાખે છે, મુદ્દાઓ ગૌણ બની જાય છે.
અને છઠ્ઠું, ગુસ્સો એ રાજકીય ભાગીદારી ભલે વધારે, પણ લોકશાહી અને સમાધાન માટે ઘાતક છે.
અને છેલ્લો, જે આશાનો સંદેશ છે, ઉકેલ કદાચ રાજકારણની ચર્ચાઓમાં ઓછો અને રાજકારણની બહારના સહિયારા બિન રાજકીય જોડાણોમાં વધુ રહેલો છે.
હા, જેમ કે જુદા રાજકીય મતના મિત્રો સાથે મળીને ક્રિકેટ મેચ જોવી કે કોઈ તહેવાર ઉજવવો, આવી નાની લાગતી વસ્તુઓ પણ મહત્વની છે.
હા,
આ પુસ્તકમાં કેટલાક વિચારો બહુ સચોટ રીતે મુકાયા છે, જેને આપણે યાદગાર વિધાનો કહી શકીએ.
હા, જેમ કે પહેલો વિચાર, આજકાલ લોકો મુદ્દાઓ પર પહેલા કરતા વધુ વહેંચાયેલા નથી, પણ તેમની રાજકીય ઓળખ તેમની બીજી સામાજિક ઓળખો સાથે એવી રીતે ભળી ગઈ છે કે બે અલગ વિરોધી જૂથ બની ગયા છે.
આ તો પુસ્તકનો સાર જ છે. સમસ્યા વિચારભેદ કરતા ઓળખના એકત્રીકરણની છે.
બરાબર. બીજો મહત્વનો વિચાર, જ્યારે રાજકીય પક્ષ તમારી બધી ઓળખોનું પ્રતીક બની જાય, ત્યારે રાજકીય હાર ખાલી હાર નથી રહેતી, તે તમારા આખા સમૂહ અને જીવનશૈલી પર ખતરો લાગે છે. આ પેલી મેગા ઓળખની અસર સમજાવે છે કે દાવ કેટલો ઊંચો છે.
ત્રીજો વિચાર, ગુસ્સા વિશે. ગુસ્સો રાજકારણને ચલાવનારું શક્તિશાળી બળતણ છે, પણ તે ગંદી બળતણ છે. તે લોકોને સારા કામ કરવાને બદલે બીજાને હરાવવા પ્રેરે છે અને લોકશાહીના નિયમો તોડે છે. આ ગુસ્સા આધારિત રાજકારણનું જોખમ સ્પષ્ટ કરે છે.
અને ચોથો, જે ઉકેલ તરફ ઇશારો કરે છે, આપણે ઓળખ આધારિત લડાઈને ફક્ત તથ્યો અને આંકડાથી નથી જીતી શકતા. માહોલ શાંત કરવાનો રસ્તો એ છે કે જે ઓળખો આપણને વહેંચે છે તેના પર ઓછો ભાર આપીએ અને જે ઓળખો આપણને જોડે છે તેને મજબૂત બનાવીએ. ઉકેલ તર્કમાં નહીં, સંબંધોમાં છે.
આ બધી વાતો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારી શકાય? સૌથી પહેલી વાત તો મને લાગે છે કે સ્વજાગૃતિની છે. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે કોઈ રાજકીય મુદ્દા પર મારી આટલી તીવ્ર પ્રતિક્રિયા કેમ છે? શું એ ખરેખર મુદ્દો છે કે પછી સામેવાળા એવું કહી રહ્યા છે એટલે?
હા, એ બહુ જરૂરી છે. બીજું, આપણે જાણી જોઈને આપણા સામાજિક વર્તુળમાં વિવિધતા લાવી શકીએ, એમ કે એવા શોખ કે પ્રવૃત્તિઓમાં જોડાઈ શકીએ જ્યાં અલગ રાજકીય વિચારધારા ધરાવતા લોકો સાથે હળવા મળવાનું બને.
જેમ કે,
અરે કોઈ સ્પોર્ટ્સ ક્લબ હોય, ભજન મંડળી હોય, પુસ્તક ક્લબ હોય, કે પછી કોઈ સામાજિક સેવા કાર્ય હોય જ્યાં રાજકારણ મુખ્ય ન હોય. આનાથી પેલા આંતરછેદી સંબંધો બંધાય.
અને હા, મીડિયા, આપણે જે જોઈએ છીએ, વાંચીએ છીએ, શેર કરીએ છીએ, એના પ્રત્યે પણ સભાન રહેવું, જે ફક્ત ગુસ્સો ભડકાવવાનું કામ કરે છે એનાથી દૂર રહેવું, ઉશ્કેરણીજનક લાગે એવું ફોરવર્ડ ન કરવું, અલગ દ્રષ્ટિકોણ સમજવાનો પ્રયાસ કરવો.
આ જ વાત આપણા સમુદાયમાં, ઓફિસમાં કે પછી બાળકોના સ્કૂલના ગ્રુપમાં પણ લાગુ પડે. પ્રયત્ન કરવો કે સ્થાનિક મુદ્દાઓ કે સહિયારા લક્ષ્યો પર ધ્યાન રહે અને દરેક વાતમાં રાષ્ટ્રીય રાજકારણની કડવાશ ન ભળે. વાતચીતમાં પહેલા સહમતિ ક્યાં છે એ શોધવું.
અને મોટા સ્તરે જોઈએ તો રાજકીય નેતાઓ પણ આમાં ભૂમિકા ભજવી શકે. વિભાજનને બદલે એકતાની ભાષા પસંદ કરી શકે. એવી નીતિઓ વિચારી શકાય જે જુદા જુદા સમુદાયના લોકોને ભેગા લાવે.
આખી ચર્ચા પરથી મને જે મુખ્ય વાત સમજાઈ તે એ છે કે આપણે જેને ઘણીવાર વિચારોનો મતભેદ માની લઈએ છીએ તે ખરેખર કેટલો ઊંડો ભાવનાત્મક અણગમો હોય છે. અને જ્યારે ઓળખો આટલી બધી રીતે એકબીજા સાથે જોડાઈ જાય છે, પેલી મેગા ઓળખ, ત્યારે વાતચીત અને સમાધાન કેટલું મુશ્કેલ બની જાય છે એ ખરેખર ચિંતાજનક છે.
મારા માટે આ પુસ્તક અને આપણી ચર્ચાએ એ સ્પષ્ટ કર્યું કે આપણી ટીમ પ્રત્યેની વફાદારી આપણી પોતાની પ્રતિક્રિયાઓને કેટલી હદે પ્રભાવિત કરે છે. ઘણીવાર આપણે સમજતા જ નથી. અને એ પણ કે રાજકારણની બહારના સાદા માનવીય જોડાણોમાં કેટલી તાકાત છુપાયેલી છે. તો સારાંશ એ જ કે આજનું સંકટ ઓળખોના એકત્રીકરણ, સામાજિક વર્ગીકરણનું છે જે ભાવનાત્મક ધ્રુવીકરણને જન્મ આપે છે. ઉકેલ માટે આપણે આ વિભાજનની દિવાલોને ઓળંગીને માનવીય સંબંધોના સેતુ ફરી બાંધવા પડશે.
સાચી વાત છે. આ વિષય પર આપણે સૌએ વિચારવાની અને પોતાની આસપાસ જોવાની જરૂર છે કે આપણે ક્યાં ઊભા છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.